विराजो शुभ शांतारदयमा कल्याणकारी हरि छोजे अक्षरधाम नायधिपति प्रत्यक्ष सर्वे अक्षर मुक्तने हृदय मा स्नेह करी समरु जेथे है करुणाळु मोह तणु तो ते दुख जाए जेथी है करुणाळु मोह तणु तो ते दुख जाए परु वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो तारिणे श्री हरि कृष्ण महाराजाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः आदि गुरु सद्गुरु गुणातीतानंद स्वामिने नमो मम गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो स्वामी नारायण भगवान श्री हरे कृष्ण महाराज श्री लक्ष्मी नारायण श्री नर नारायण श्री नारायण मुनि श्री लाडिला घनश्याम महाराजनी श्री विघ्न विनायक देवनी श्री कष्ट भंजन देवनी श्री पांसो परमहंसनी दिव्य मंदिर में बिराजता वाला लाडिला घनश्याम महाराज आ धनुर्मास ज्ञान यज्ञ એમના પ્રણેતા પૂજ્યપાદ વાલા ગુરુજી આદિક તમામ બ્રહ્મનિષ્ઠ પૂજનીય વાલા સંતો પાર્ષદો આપ સર્વે ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. ગુણાદિતાનંદ સ્વામીનું જીવન દર્શન આપણને નિત્ય નવી પ્રેરણા આપે છે. સવારના બ્રહ્મભીના વાતાવરણમાં આપણે બ્રહ્મની વાતો જ્યારે સાંભળીએ ત્યારે આપણને પણ હૈયામાં આનંદ થાય. સ્વામીના મુખ્ય જીવનમાં મુખ્ય ભગવાનમાં વૃત્તિ રાખવી એ હતી અને કદાચ 14 જાન્યુઆરી સુધી આપણે એની એ જ વાતને વાગોળવાની છે. ગઈકાલથી આપણે સ્વામીના જીવન પ્રસંગોમાં ભગવાન ધામમાં ગયા પછી જે સંતો હરિભક્તો સ્વામીના યોગમાં આવ્યા એમનું જીવન કેવું છે એ બધી વાતો વાલા ભક્તો હવે આવશે. મહા ધ્યાનાભ્યાસમ विदधतमजस्त्रं भगवत पवित्रे संप्राप्तं स्थितिमतिवरे कांतिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनेनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं श्री घनश्याम महाराज। आज वाला भक्तो तारीख 28/12/2017 गुरुवार पोष सुद दशम वाला भक्तो गुणात्तानंद स्वामी अवनवी वातो करे छे अने अवनवा दाखलान दृष्टांतो आपी अने जीवने मायाथी पर पंचविषयथी पर वृत्ति जाय एवी वातो वारे वारे स्वामी करे छे। एक वक्त गुणात्तानंद स्वामी થોડા સંતો અને હરિભક્તોને લઈને ગામ બહારની જે વાડી હતી ત્યાં પધાર્યા હતા અને એ વાડીમાં કામકાજ ચાલે અને જ્યારે નવરા બેસે એટલે તરત ગુણાત્તાનંદ સ્વામી કથા વાર્તા ચાલુ કરી દે અને એક સમયે વિષય ખંડનની બધી વાતો ચાલતી હતી, પંચવિષયના ખંડનની ખૂબ વાતો ચાલતી હતી, ઘણાયને સ્વીકારાય ઘણાયને ના સ્વીકારાય, કારણ કે સામે દેખાય છે, સુખ અનુભવાય છે, ભલે હોય નહીં પણ તેમ છતાં એ માનીને બેઠા છે એટલે સુખ તો મનાય। ત્યારે ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા કરતા ત્યાં સભામાં બેઠેલા રાજકોટના મિસ્ત્રીનો એક છોકરો દેવરાજ કરીને ત્યાં રમતો હતો, એટલે ગુણાતીતાનંદ સ્વામીએ દેવરાજને બોલાવીને કીધું, સ્વામી કહે દેવરાજને આ વાડીમાં શેના છોડ, દેવરાજ કહે મરચા તણા, કહે સ્વામી થોડા તોડ। સ્વામી આંગળી ચીંધીને કે ઓલા છોડ જે છે શેના છે, ત્યારે ઓલો છોકરે કહે સ્વામી આ મરચાના છે। ગુણાતીતાનંદ સ્વામીએ દેવરાજને કીધું થોડા તોડીને લાવ અહીંયા, એટલે છોકરો દોડતો ગયો અને મરચા તોડીને સ્વામીના હાથમાં આપ્યા અને એ મરચા પછી સ્વામીએ પ્રસાદીના કરી અને એક દેવરાજને કીધું, લે આ તું જૈમ આ ખા, અને દેવરાજે એ ખાધું એટલે કાળી બળતરા ઉપડી, તીખું લાગે, આંખમાંથી પાણી વયા જાય, નાકમાંથી પાણી જાય। ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કાંઈ બોલ્યા વગર એટલું જ દેવરાજને કીધું કે શું થયું। દેવરાજ કહે સ્વામી બહુ તીખું લાગે છે, સ્વામી કહે છે આ ચોળાફળી ખાઈ લે જા તીખું મટી જશે। અને પછી એ છોકરો ચોળાફળી ખાધી એણે એટલે તરત જ બળતરા શાંત થઈ ગઈ। પછી સ્વામી બોલિયા લે એક મરચો ખાય, પાછું સ્વામી બોલ્યા, હવે મુરારી માફ કરો ન ખાવું બીજું જરાય, બીજું ખાય ભાઈ, એક વાર તીખું લાગી ગયું, એક વાર દુઃખ એમાં ઊભું થયું, પછી બીજું મરચું એક દી છોકરો ખાવા તૈયાર ના થયો। દેવરાજ સ્વામીને કહે સ્વામી રેવા દો, માફ કરો, હવે હું એ નહીં ખાઉં। સ્વામી કહે આ મરચું હવે તીખું નથી, આ મોળું તને ગોતીને આપ્યું છે, નહીં ઘહીને ના પાડી દીધી, બીજું ખાય જ નહીં ગમે એમ સ્વામી કે। અને પછી સ્વામી હરિભક્તો સામે દ્રષ્ટિ કરી અને સમજાવવા લાગ્યા છે। પછી સ્વામી બોલિયા સહુ સુણજો દઈને ધ્યાન,
પછી સ્વામી
હવે આપણા કામની વાત છે,
સહુ સુણજો
મરચા નથી ખાવાના,
પછી સ્વામી બોલિયા સહુ સુણજો દઈને ધ્યાન, પછી સ્વામી પણ ઊંડી ઘણી ટાળી નાખે જીવનું અજ્ઞાન.
વાતનાની પણ ઊંડી ઘણી ટાળી નાખે
કઈ વાત
જીવનું અજ્ઞાન.
જો જીવને પંચ વિષયમાં નરુ દુઃખ જમના, મરચા ખાતો બંધ જ થાય,
તો જીવ વિષય મરચા ખાતો બંધ જ થાય,
તો જીવ વિષય મરચા ખાતો બંધ જ થાય,
તો જીવ વિષય મરચા
કહે છે. વાત બહુ નાની છે, સૂક્ષ્મ છે, પણ જીવનું અજ્ઞાન ટાળી નાખી એવી આ વાત છે. શું વાત છે કે જીવ પ્રાણી માત્રને પંચ વિષયમાં દુઃખ મનાતું નથી, પણ સ્વામી કહે છે જો દુઃખ મનાઈ જાય, આ દેવરાજને જેમ મરચામાં દુઃખ મનાણું, બીજું મોળું આપ્યું તેમ પણ ખાવા તૈયાર ના થયો, એવી રીતે સ્વામી કહે છે જીવને પંચ વિષયમાંથી જ્યારે દુઃખ મનાય ત્યારે વાલા ભક્તો એ વિષયના મરચા આપણે ક્યારે ખાવા તૈયાર ના થાય. એ પંચ વિષય જે સૌથી વધારે જીવને ભગવાનમાં જોડવામાં તકલીફ કરે છે, હેરાન કરે છે, તેમ છતાં એ પંચ વિષયને જીવ મૂકી શકતો નથી. એનું મૂળ કારણ ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે જીવને પંચ વિષયમાં દુઃખ મનાણું નથી. એકવાર એમાં દુઃખ દ્રષ્ટિ થઈ જાય, દોષ દ્રષ્ટિ એમાં થઈ જાય કે આ દોષિત છે, આ ખરાબ છે, આ દુઃખ દેનારું છે, તો સ્વામી કહે છે કે જીવ ક્યારેય એ પંચ વિષય ભોગવે જ નહીં. કેવો ઉપદેશ સ્વામી આપે છે, એમની કેવી શૈલી છે, હા, પ્રગટ દ્રષ્ટાંત બતાવ્યું મરચું ખવડાવીને એક છોકરાને. એટલે તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે માયામય જે કાંઈ પણ સુખ કદાચ મનાય છે છે એ દુઃખ વિનાનું હોય નહીં એમ જાણવું, આવું જાણી રાખવું. આપણને માયામય જે કાંઈ પણ સુખ મનાય છે કદાચ અનુભવાય છે, એનું મૂળ કારણ એટલું જ છે કે આપણે એમાં સુખની દ્રષ્ટિ રાખીએ છીએ. આપણને એમાં સુખ મનાય છે પણ વાસ્તવિક નથી. વાસ્તવિક તો માત્ર ને માત્ર ભગવાનમાં જ સુખ રહ્યું છે, એ સુખના મૂળ છે. હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજ એમ કહે છે જે કાંઈ પણ જગતમાં આપણને પંચ વિષય સંબંધી સુખ મનાય છે, અનુભવાય છે, એનું મૂળ તો અમારી મૂર્તિ છે. એમાંથી બધું નીકળે છે, એમાંથી સુખ આપણને પ્રાપ્ત થાય, એનું મૂળ કારણ એ છે. ઝાડું ભલે ઉપરથી ઘણું લીલું દેખાય, ફળ સરસ મજાના હોય, આપણને શું શોભે? ફળ આપણે જોઈએ ત્યારે આપણને આનંદ આવે, સુખ આવે, લીલું હોય ઝાડું ત્યારે આપણને મજા આવે, પણ આપણે ક્યારેય એ વિચારતા નથી કે આ ઝાડું જેટલું લીલું છે, જેટલું ફળ, જેટલા આમાં ફળ છે, એનું મૂળ કારણ કે એના મૂળિયા જે અંદર છે એ મજબૂત છે, ન્યાથી એનું પોષણ થાય છે. એમ ભગવાનની મૂર્તિમાં સુખ છે, એ મૂળ સુખ એમાંથી બધું પ્રગટ થાય છે, એવી આપણી વૃત્તિ રહે, એવી આપણી દ્રષ્ટિ રહે, એવું સ્વામી આપણને કહેવા માંગે છે. બસ ભગવાનમાં જ વૃત્તિ રાખીએ અને પંચ વિષય જ આપણને ભગવાનમાંથી પાછા હટાવે છે. અને એમાં સૌથી મોટું કામ કરનારા આ 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ છે. આ આપણને હેરાન કરે છે. પહેલી જ વાત આપણને કેવી સ્વામી કહે છે, આ હજુ બરાબર આંખ ઉઘડી નથી ત્યાં વાત કેવી આવે, ઊંઘ ઉડાડી દો જો હૃદયમાં આ વાત ચોટી જાય તો. અને કઈ ઊંઘ ઉડાડે ખબર? એક બે દિને નહીં, જન્મો જન્મને ઊંઘ ઉડાડી દે જો આ વાત હૃદયમાં આવી જાય અને ફિટ થઈ જાય તો. કદાચ દેહ છે હાલો સમજે આપણે વિષયને ભોગવીએ, કારણ કે ખાધા વગર રહી શકે એમ નથી, જોયા વગર રહી શકે એમ નથી, હાંભળા વગર રહી શકે એમ નથી. પણ એનો ઉપાય શ્રીજી મહારાજ વચનામૃતમાં એટલો બધો સરસ અને સરળ બતાવે છે. જે કાંઈ પણ સાંભળો, જે કાંઈ પણ જમો, જે કાંઈ પણ અડો, એ બધું જ ભગવાન સંબંધી કરો. આપણે કટ નથી કરવું, ઇન્દ્રિયો જોયા સાંભળા બોલ્યા સૂંઘ્યા વગર નહીં રહી. એક કરશે જ, ક્રિયા તો કરશે જ, પણ એ તમામ ઇન્દ્રિયો દ્વારા આપણે ભગવાન સંબંધી ક્રિયાઓ કરીએ, ભગવાનનો સંબંધ જોડી દઈએ, એટલે આપણા માટે એ જ ભક્તિરૂપ થઈ જશે. ગુણાતીતાનંદ સ્વામી આપણને એમ કહે છે કે ક્યારેય ભગવાનના ભક્તોએ પંચ વિષયમાં સુખ માનવું નહીં. માયામય જે કાંઈ પણ છે એ દુઃખ વિનાનું હોય નહીં. આમાં અક્ષરધામ અને અક્ષરધામના અધિપતિ એ બે બાકી રહ્યા, બાકી બધું એમાં આવી ગયું. બોલો હવે બીજે ક્યાંથી આપણે સુખ લેવા જશું? આપણે અહીંયા ગમે એટલા ઉપાયો ગોતીએ સુખ શાંતિના, પણ સ્વામી કેવો ઉપાય બતાવે છે? ક્યાંય છે જ નહીં સુખ. માટે વાલા ભક્તો, ગુણાતીતાનંદ સ્વામીની આ વાતને આપણે ખરેખર વિચારવી જોઈએ. પંચ વિષય સંબંધી જે કાંઈ પણ સુખ આપણને મનાય છે ત્યાં સુધી આપણે સાચા ભક્ત નથી. માટે ધીમે ધીમે ભગવાનના બળે કરીને આપણે મહારાજના જે પ્રાર્થના કરીને ધૂનમાં, તમારા બળે કરીને મારા જે સ્વભાવ છે, જે આસક્તિ છે, બધી મારે ટાળવી છે. વાલા ભક્તો, શ્રી હરિજી મહારાજ સ્વધામ ગયા ત્યારબાદ વર્ષોથી ગુણાતીતાનંદ સ્વામી અવનવી વાતો કરતા હતા, અને વર્ષો સુધી ગુણાતીતાનંદ સ્વામીએ અનેક ભક્તોને મહારાજનું સુખ પ્રાપ્ત કરાવ્યું છે. સમય જતા ગુણાતીતાનંદ સ્વામીના હૈયામાં પણ એવી ઈચ્છા હતી કે હવે હું પણ ધામમાં જાઉં. એ પહેલા સ્વામીના અંતરમાં એવો સંકલ્પ હતો કે ભગવાનની સર્વોપરી ઉપાસના જીવના હૃદયમાં ભરપૂર ભરી દેવી છે. ઉત્તમ મુમુક્ષો કોઈ હોય તો એને ભગવાનની આજ્ઞા અને ઉપાસનાનું અમૃત પેટ ભરીને પાઈ દેવું છે, આવું સ્વામીને તાન હતું. એટલે જોવાનું સ્વામીએ કેવી વાતો કરી છે, અનહદ વાતો કરી છે. સમાગમ કરવા ગુણાતીતાનંદ સ્વામી કોકને કોકને બોલાવે, અરે કોઈ ના આવે તો ચિઠ્ઠી લખે ગામમાં અને ભગતને કહે કે તમે આવો. સ્વામી સામે આલીને જીવને અમૃત પાન કરાવતા હતા. અભય દાન દેવા માટે સ્વામીને તાન હતું. કેવા પરોપકારી વાલા ભક્તો આ સંત છે. પરોપકારી સંત કેવા, બોલાવ્યા નિજ ભક્ત પાસ, સમાગમ કરી માયા ટાળો જીવના હિતની આશ. સ્વામીને એક જ તાન હતું, સ્વામીને એક જ ઈચ્છા હતી, બસ ગમે એમ કરીને સમાગમ કરો અને માયા ટાળો, એટલી જ આશા સ્વામી રાખતા હતા. માયા ટળી જાય સમાગમ થયો, હા જબરો ઉપાય છે. સંમત 1921 સાલ ગુણાતીતાનંદ સ્વામીએ સમઢિયાળાના ભોજા ભગત અને ઉનાના વલ્લભજી શેઠને કાગળ લખ્યો. બંનેને કાગળ લખીને કહ્યું કે તમે બંને જણા જુનાગઢ આવો અને સમાગમ કરો. પણ બંનેનો વ્યવહાર મોટો એટલે કદાચ આવી ન શક્યા. પણ તેમ છતાંય ગુણાતીતાનંદ સ્વામીએ બીજો પત્ર લખ્યો, બંને બીજો પત્ર લખ્યો, બંને વાંચ્યો, પણ સમય ન મળવાના કારણે એ બંને જણા હજુ નીકળી ના શક્યા, જુનાગઢ આવી ના શક્યા. તેમ છતાંય સ્વામીએ ત્રીજો કાગળ લખ્યો. વિચાર કરો સ્વામીને કેટલું તાન છે કે જીવને વાતું કરી કરીને ભ્રમરૂપ કરી દેવા છે. એ હામે આલીને ત્રણ ત્રણ કાગળ લખે. ત્રીજા કાગળમાં તો સ્વામીએ એવું લખ્યું, બધા કામ પડતા મેલો અને સમાગમ કરવા આવી જાઓ, આવો જોગ પાછો નહીં મળે અને પાછળથી પસ્તાવો થશે ને રોવું પડશે, આવું ચોખ્ખું લખ્યું સ્વામીએ ત્રીજા કાગળમાં. અને આ વાત જયારે ભોજા ભગતે વાંચી એટલે તરત જ ભોજા ભગત સમઠિયાળાથી નીકળી અને જૂનાગઢ પહોંચી ગયા. પણ ત્રીજા કાગળ થી પણ વલ્લભજી શેઠ થી નીકળાયું નહીં, એમને કામ હશે એટલે નીકળાયું નહીં. સ્વામી ભોજા ભગત ને કહે, આવો અમે તમને ત્રણ કાગળ લખ્યા એટલે તમારે અહીંયા ત્રણ મહિનો રોકાઈને અમારો સમાગમ કરવો પડશે. લ્યો, એક તો એમને ટાઈમ નહોતો, હે, અને ત્રીજા કાગળ પછી આવ્યા. અને સ્વામી એમ કહે છે કે તમારે અહીંયા ત્રણ મહિના 90 દિવસ કન્ટિન્યુ તમારે અમારો સમાગમ કરવો પડશે, ત્યારે તમારા જીવમાં જે માયા છે ને એ ટળશે. ભોજા ભગત ના મનમાં સંકલ્પ ચાલુ કે આ સ્વામીએ 3 મહિનાનું કીધું પણ સમય એટલો બધો છે નહીં, ટાઈમ નથી. પણ સ્વામીને કઈ ન શીખ્યા, સ્વામી અંતર્યામી પણે જાણી ગયા. અને ભોજા ભગતને કહે, ભોજા કાંઈ વાંધો નહીં, 3 મહિનાનો સમયનો હોય તો 2 મહિના રોકા. ભોજા ભગતને હજુ એ સંકલ્પ ચાલુ હતા, 60 દી મારે કેમ અહીંયા રોકાવું હે. સ્વામી કે, ભોજા હજુ તારે સંકલ્પ બંધ નથી થતા, અરે કાંઈ નહીં, 2 મહિના નહીં તો 1 મહિનો રોકા, આ ડિસ્કાઉન્ટ કેટલું આપે જોવત ખરા સાધુ, 1 મહિનો રોકા. પણ તેમ છતાંય ભોજા ભગતના અંતરના સંકલ્પ પૂરા ન થયા. એમના મનમાં એક જ કે વ્યવહાર ચાલે છે, કેમ મારે 1 મહિનો રોકાવું. પછી ગુણાત્યાનંદ સ્વામી કહે છે, 3 કાગળ લખ્યા સ્વામીએ પછી પસ્તાવા સિવાય કાંઈ નહીં, મહિના 3 2 1 નહીં, દાડા 15 રોકાવો અહીં. સ્વામી કહે, હાલો 3 મહિના નહીં, 2 મહિના નહીં, 1 મહિનો નહીં, હવે 15 દાડા રોકાવ, હવે કઈ સંકલ્પ કરતા નહીં. અગાઉથી સ્વામીએ સીલ મારી દીધું, 15 દિવસ તમારે અહીંયા રોકાઈને સમાગમ કરવો પડશે. સ્વામી આવી વાત ભોજા ભગતને કરી અને સ્વામી પૂછે છે, ભોજા આ વલ્લભજી કેમ આવ્યા નહીં? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને ભોજા ભગત ઉત્તર આપે છે, તેને કંઈક કામ આવી પડ્યું સ્વામી એટલે આવી શક્યા નહીં. સ્વામી કહે છે, કામ તો મરી જાય તો એ ખૂટવાના નથી, લ્યો અને કોઈના ખૂટાય નથી. તમને કદાચ એવો અનુભવ હોય કે મારા બધા કામ ખૂટી ગયા હોય, કેજો મને, કોઈના નથી ખૂટ્યા. આવા મોટા પુરુષો બોલે સાચું જ હોય, કોઈના નથી ખૂટ્યા. એક ભગવાન ખાલી એમ બોલી ગયા કે અમે જે આ અવતાર ધારણ કર્યો હતો, જે કાર્ય કરવા માટે બધું જ પૂરું થઈ ગયું છે, એ એક ભગવાન બોલી ગયા, બાકી કોઈ બોલી ન કે. કામ કોઈના ખૂટ્યા જ નથી સ્વામી એમ કહે છે. સ્વામી કહે, અરે ભોજા કામ તો ગમે ત્યારે થાય, પણ આવો સમાગમ ક્યાંથી મળશે? નહીં મળે હો. ભોજા ભગત કહે, સ્વામી તમારી વાત બધી સાચી, પણ અમને સંસારીઓને માયા જલ્દી છૂટતી નથી. અને ભોજા ભગતનો ઉત્તર સાંભળી સ્વામી મંદ મંદ હૈસા. સ્વામી કહે, ભોજા કાંઈ વાંધો નહીં, તમે આવ્યા છો, હાલો 15 દિવસ અહીંયા રોકાયા અને સમાગમ કરજો. અને સ્વામીએ સાંખ્ય જ્ઞાનની બહુ વાત સંભળાવી, ખૂબ વાતો કરી અને માયાનો બિલકુલ ભોજા ભગતના અંતરમાં ભાવ રહેવા દીધો નથી. ભોજા ભગત બ્રહ્મરૂપ બન્યા છે. વાલા ભક્તો આ સમાગમનો પ્રભાવ તો જુઓ કેટલો છે. બસ માત્ર ને માત્ર 15 દિવસો ગુણાતીતાનંદ સ્વામીના વચને એમનો સમાગમ કરતા હતા. એ કેવો સમાગમ કર્યો હશે, કેવી રીતે સ્વામીની વાતો જીવનમાં ઉતારી હશે કે 15 દિવસમાં બ્રહ્મરૂપ સ્થિતિને પામી ગયા. ચાલો કોઈને કોન્ટ્રાક્ટ સાઈન કરવો છે, બેઠા છે સદગુરુ અહીંયા, હે ના થાય. પછી 15 દી કાંઈ નહીં હો, એક સંકલ્પ નહીં બીજો, અઘરું પડી જાય. વાલા ભક્તો ગુણાતીતાનંદ સ્વામીએ સાંખ જ્ઞાનની વાતો ખૂબ હૃદયથી કરી અને ભોજા ભગતના હૃદયમાંથી માયાનો ભાવ ટાળી નાખ્યો. મહારાજ જનકે યોગેશ્વરને કહ્યું હતું ને, મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતિ કિંચન. આ મિથિલા નગરી જે સળગે છે એમાં અમારું કાંઈ સળગતું નથી, વિચાર કરો કેવી સ્થિતિ એમની. અને એક વાક્ય જે જનક રાજા કહે છે બહુ કામનું છે મારા તમારા માટે. જનક રાજા કહે છે, જે મારું છે અને બાળી શકે તેમ નથી કોઈ. આટલું વાક્ય આપણે કંઠસ્થ કરી લેવું જોઈએ. જે હકીકત વાસ્તવિક રીતે મારું છે એને કોઈ બાળી નહીં શકે, અને જે મારું નથી એ સળગ્યા વિના નહીં રહે. એનો અર્થ એટલો જ થાય કે જે કાંઈ પણ સળગે છે, જે કાંઈ પણ આપણા હાથમાંથી જતું રહે છે એ વાસ્તવિક આપણું નથી, અને આપણું જે છે એ કોઈ લઈ ન જાય, કે આપણા હૈયામાંથી કોઈ ભગવાન કાઢી ન શકે. ભગવાન તો અખંડ રહ્યા છે જીવના હૃદયમાં, એનો અનાદિનો સંબંધ છે. એટલે વાલા ભક્તો, આપણે એ દ્રઢ કરીને રાખવું કે જે કાંઈ પણ મારું છે એને કોઈ બાળી શકે એમ નથી. ભોજા ભગતને અંતરમાં ભગવાનના સર્વોપરી ભગવાનનો નિશ્ચય થયો. અમરીશ રાજાના જેવી એકાંતિકી ભક્તિ જાગી, અને સ્વામી જેવા મહાપુરુષનો સમાગમ કરવાથી ભોજા ભગત સદેહે બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરનારા થઈ ગયા. વિચાર કરો, માત્ર ને માત્ર સમાગમ કરી એ સાધુ જીવના કલ્યાણ કરવા માટે કેટલી તત્પરતા દાખવે છે, કેટલો દાખલો કરે છે. હામે આલીને પત્ર લખે, ભાઈ તમે આવો, સમાગમ કરો, કથાવાર્તામાં બેસો. હવે પત્ર નહીં તો ફોન દ્વારા કદાચ વ્યવહાર થતો હોય, ભાઈ આવો બેસો કથાવાર્તામાં. કેવી વાતો થાય છે. ભોજા ભગત જુનાગઢ ગયા, બ્રહ્મરૂપ થઈ ગયા 15 દિવસમાં. હાલો આપણે જુનાગઢ જવું છે કે અહીંયા છે, બરાબર છે. આપણે પણ હૃદયમાં એવું ધારીએ કે એ ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં બેઠા છે અને આપણે બધાએ એ જુનાગઢમાં જઈએ છીએ અને સ્વામી વાતો કરે છે, શું થઈ રહ્યું છે. બહુ વાલા ભક્તો એ હૃદયમાં ધારશું તો આનંદ આવશે. હે ચાલો ચાલો ધીરણ ગઢયાજ રે સતસંગ કરવા રે,
ચાલો ચાલો ધીરણ ગઢયાજ રે સતસંગ કરવાને.
વલ્લભજી જેવું નથી ને, ભોજા ભગત જેવું કરજો અંતરમાં ધારી, અને આ વાત આપણે કીર્તન દ્વારા હૃદયમાં દ્રઢ કરવાની હો.
હે ચાલો ચાલો ધીરણ ગઢયાજ રે સતસંગ કરવા રે, ચાલો ચાલો ધીરણ ગઢયાજ રે સતસંગ કરવા રે.
હે મોટા મોટા આવે છે મુનિ રાજ રે સતસંગ કરવા રે,
મોટા મોટા આવે છે મુનિ રાજ રે સતસંગ કર. નિત્ય બ્રહ્મ નિરૂપણ થાય રે સતસંગ કરવા રે, નિત્ય બ્રહ્મ નિરૂપણ થાય રે સતસંગ કરવા,
નિત્ય બ્રહ્મ નિરૂપણ થાય રે સતસંગ કરવા.
ચાલો ચાલો ધીરણ ગઢયાજ રે
સભા મંડપ હૃદયમાં ધારીએ, એ સભા મંડપમાં થાંભલો હોય અને થાંભલાને ટેકે ગુણાત્માનંદ સ્વામી બેઠા હોય અને નિત્ય બ્રહ્મ નિરૂપણની વાતો થતી હોય અને ભગવાન સંબંધી વાત કરી અર્જુન જીવને ભ્રમરૂપ કરી દે એવી વાતો ત્યાં થાય છે.
ભલો બન્યો છે આજ બનાવરે સત્સંગ કરવાને,
ભલો બન્યો છે આજ બનાવરે સત્સંગ કરવાને,
ભલો બન્યો છે આજ બનાવરે સત્સંગ કરવાને,
ભલો બન્યો છે આજ બનાવરે.
ચાલો ચાલો ચિરણ ગઢયા જ રે સત્સંગ કરવાને,
ચાલો ચાલો ચિરણ ગઢયા જ સત્સંગ કરવાને,
હે ત્યાં આનંદ ઉત્સવ થાય રે સત્સંગ કરવાને, ચાલો ચાલો ચિરણ ગઢયા જ રે સત્સંગ કરવાને,
ચાલો ચાલો ચિરણ ગઢયા જ રે સત્સંગ કરવાને,
ચાલો ચાલો ને વેણ રોડયા જ રે સત્સંગ કરવાને,
ચાલો ને વેણ રોડયા જ રે સત્સંગ કરવાને,
હે મોટા મોટા આવે છે મુનિ રાજ રે સત્સંગ કરવાને,
મોટા મોટા આવે છે મુનિ રાજ રે સત્સંગ કરવાને,
સત્સંગ કરવાને,
સત્સંગ કરવાને,
ઓ સત્સંગ કરવાને,
સત્સંગ કરવાને.
ગુણાતીતાનંદ સ્વામી પાસે હરિભક્તો જઈ અને સમાગમ કરતા અને બ્રહ્મરૂપની સ્થિતિને પામી જતા હતા. સ્વામી સામેલીન પત્ર લખી લખીને બોલાવે અને જીવને બ્રહ્મરૂપ કરી દે એ આપણા આદિગુરુનું તાન હતું. આપણે પણ બીજાને તો ઠીક, પોતે બ્રહ્મરૂપ થઈ હે આપણે એવું તાન રાખવું, બસ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે એવું તાન, એવો લક્ષ્ય આપણે રાખીએ તો કદાચ આપણે અને આપણા આદિગુરુનું જે કાંઈ પણ જીવન છે એમાં થોડું થોડું મેચિંગ થતું જશે. લક્ષ એક હોય તો એ પંથ ઉપર ચલાશે. વાલા ભક્તો, અનેક હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવીને આવી સ્થિતિને પામી ગયા હતા. અખંડ ભગવાનને જોતા અખંડ ભગવાનની સ્મૃતિ રાખતા હતા. કરશન ભગત બામભણિયા એ ભક્ત પણ મહાન ભક્તરાજ હતા. સર્વે ક્રિયામાં ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારી રાખે, બોલો કેવો સમાગમનો પ્રતાપ છે. સંસારી જીવ પણ બોલો કેવા હોય પણ તેમ છતાં એ સાધુનો યોગ થઈ જાય, સાધુના યોગમાં આવીને બસ ભગવાનની સ્મૃતિ એમના હૃદયમાં અખંડ થયા કરે. જૂનાગઢથી સંતો વિચરણ કરવા જાય ત્યારે ગુણાતીતાનંદ સ્વામી સંતોને ભલામણ કરતા કે કેટલાકને દર્શન દેવા જાવું અને કેટલાકના દર્શન કરવા જાવું, એવી વાત સ્વામી સંતોને કરતા હતા. અને સ્વામી કહે, હામા પરના કરશન ભગત દર્શન કરવા જેવા છે. એ કેવા હરિભગત હશે કે સાધુ પણ આવા મહાન સંત એમના વખાણ કરે ને કે આવા ભગતના તો અમારે દર્શન કરવા યોગ્ય છે. જૂનાગઢમાં વાલા ભક્તો, કરશન ભગત વારે વારે આવે, ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરે અને સ્વામીને વિનંતી કરે, સ્વામીને કહે સ્વામી હામા પર પધારો અને ત્યાં પણ હરિભક્તોને સમાગમનો લાભ આપો. કરશન ભગત ખાધે પીધે સુખી હતા, ખૂબ મોટો વ્યવહાર હતો. ખેતી પણ ખૂબ મોટી હતી, ગાયો ભેંસો નો પાર નહોતો, કામકાજ કરનારા અનેક માણસો હતા, પણ તેમ છતાંય જળમાં કમળ રહે તેવી રીતે નિર્લેપ જીવન જીવતા હતા, એવા એકાંતિક ભક્ત હતા. આટલો મોટો વ્યવહાર પણ તેમ છતાંય એમાં બિલકુલ આસક્તિ નહીં, એનું કોઈ પ્રકારનું માન નહીં, કોઈ ગણતરી નહીં, કાંઈ નહીં. અને કહેતા આનંદ થાય કે આજે પણ એવા હરિભક્તોના અત્યારે આપણને દર્શન થાય હો. ઘણાને મોટી મોટી બધી વસ્તુ છે, મોટા મોટા મકાનો છે, ઘણો મોટો વ્યવહાર છે, પણ તેમ છતાંય એવા હરિભક્તો આજે પણ છે કે એમને કાંઈ બિલકુલ એનું માન નહીં, કશું જ નહીં, હાવ દાસ ભાવે સત્સંગમાં રહી અને ભક્તિ કરે છે. આ સત્સંગનો પ્રતાપ છે, આ સાધુના સમાગમનો પ્રતાપ છે, આ સાધુની સાથે હેત છે એનો પ્રતાપ છે. સમાગમથી જનક અંબરીશ કરતા પણ ઊંચી સ્થિતિને પામ્યા હતા કરશન ભગત. વર્ષો વર્ષ એક ખાંડી બાજરો મોકલાવતા જુનાગઢ અને કાયમિકની સેવા એ સંતોની કરતા હતા. સમય જતા વાલો ભક્તો નબળું વર્ષ આવ્યું, દુષ્કાળની અસર હતી, એટલે કરશન ભગત બ્રાહ્મણિયાને સ્વામીની ચિંતા થઈ. તરત જ એમના અંતરમાં સંકલ્પ થયો કે સ્વામી જૂનાગઢમાં વ્યવહાર સંભાળે છે, નબળું વર્ષ આવશે એવી કંઈક એવું દેખાય છે, તો સ્વામી આવડો મોટો મંદિરનો વ્યવહાર કેવી રીતે સંભાળશે, શું કરશે? એટલે એ ચિંતા કરશન ભગતના હૈયામાં થઈ, એટલે એમના ઘરમાં જે બધા ઘરેણા હતા એ બધા જ ઘરેણા ભેગા કરી એક ડબ્બામાં નાખી અને તુરત જ એ હામા પરથી નીકળી અને જૂનાગઢ પધાર્યા છે. જૂનાગઢમાં આવી ગુણાત્યાનંદ સ્વામીને દંડવટ કરી અને સ્વામી પાસે બેઠા અને કાંઈ બોલ્યા વગર સીધો એ ડબ્બો ગુણાત્યાનંદ સ્વામીના ચરણ પાસે મૂકી દીધો. સ્વામી કહે છે, કરશન આ શું લાવ્યો? ત્યારે કરશન ભગત કહે, સ્વામી વર્ષ થોડુંક નબળું જણાય છે, માટે આ ઘરના બધા ઘરેણા છે એ લઈ આવ્યો છું અને એ તમે અહીંયા વાપરો અને આ નબળું વર્ષ ઉતરી જાય એવી ઈચ્છા મારા હૈયામાં છે. ગુણાત્યાનંદ સ્વામી કે, તમારો પરિવાર મોટો છે, તમારે વ્યવહાર બહુ મોટો છે, માટે તમે શું કરશો? માટે તમે આ પાછું લઈ જાઓ, જો તમે અહીંયા બધું કઈ દેવાની જરૂર નથી, ઘરેણા પાછા લઈ જાઓ. એવી વાત જ્યારે સ્વામીએ કરશન ભગતને કરી ત્યારે ભગતે કહ્યું, સ્વામી શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે એવી રીતે અનાજ અને ઘાસચારોનો બધો સંગ્રહ મેં કરી લીધો છે, માટે ચિંતા કાંઈ કરવાની નથી, તમે આ અમારી સેવા સ્વીકારો. સ્વામી કહે, ના તમે લઈ જાઓ. અને કરશન ભગતના આંખમાં આંસુ આવી ગયા અને કોચવાતા મને સ્વામીને કહે છે, સ્વામી તમે મારી સેવા સ્વીકારો. બહુ ભાવ જોયો એટલે સ્વામીએ ડબ્બો લઈ અને કોઠારમાં એક બાજુ ખૂણામાં મૂકી દીધો. અને સમય જતા એ વર્ષ પૂરું થયું અને બીજું વર્ષ સારું થયું ત્યારે સ્વામીએ કરશન ભગતને બોલાવ્યા અને સ્વામીએ એ ભગતને ડબ્બો પાછો આપ્યો અને ભગતે ડબ્બો જોયો ખોલી, ત્યાં તો ઘરેણા એમને એમ હતા, સ્વામીએ વાપરા નહીં. એ ભગતની સેવા કેવી, નબળું વર્ષ જણાયું ત્યાં અંતરમાં સંકલ્પ થઈ ગયો કે સંતો શું કરશે, એ ભક્તને ની શ્રદ્ધાને પણ ધન્યવાદ છે, ધન્ય છે. અને આ સ્વામીને જે આવું મોટું દાન આવ્યું એને પણ પાછું ઠેલી દીધું, સ્વીકાર્યું નહીં, તમે લઈ જાઓ પાછું ઘરે, સાચવી રાખ્યું, ભગતને ઈચ્છા હતી એટલે, પણ વર્ષ પૂરું થયું તે પાછું આપી દીધું. આવા સંતને પણ વાલા ભક્તો આપણે વારે વારે વંદન કરીએ. આપણને આ પ્રસંગે યાદ આવે કે પૂજ્યપાદ ગુરુજીનો જયારે આપણે જન્મોત્સવ ઉજવ્યો હતો ત્યારે ગુરુજીએ સુવર્ણ તુલા કરાવી હતી, પાછું એ બધું પરત આપી દીધું હતું, એ જ પરંપરા છે, હોય જ એવું. સ્વામીએ ડબ્બો પાછો આપી દીધો. ધર્મના નામે ક્યારેય સ્વામીના જીવનમાં સ્વાર્થ દેખાણું નામો નિશાન નહીં, એવું સ્વામીનું જીવન હતું. હામા પર ગામમાં કરશન ભગતની સાથે એક કુંભાર ભગત પણ હતા. સંતો જ્યારે જ્યારે ત્યાં ગામમાં જાય અથવા તો ગામમાંથી આજુબાજુ ત્યાં વિચરણ કરવાનું થાય ત્યારે કરશન ભગત એ કુંભારને તેડાવે અને કુંભાર પણ ખૂબ હોશથી સંતોની સેવા કરે, પાણી ભરે. અને કરશન ભગતના ઘરે એક જે બળદ હતો, બળદ પણ ખૂબ સાજો અને સોજો અને સારો હતો. અને સંતોને જ્યારે ગામડા વિતરણ કરવાનું જાય ત્યારે એકા ગાડીમાં એ બળદને જોડાવવામાં આવે. પૂર્વ ભવના કઠણ કર્મોના થર કાપવા માટે જાણે ભગવાને એ બળદને એ કરશન ભગતના ઘરે જન્મ આપ્યો હોય, મોકલો હોય એવું લાગે છે. કારણ કે સંતોની સેવામાં કામ આવી ગયો એ બળદ, અને આ કુંભાર પણ ખૂબ ભાવથી સંતોની સેવા કરે. સંતોની કૃપા દ્રષ્ટિ થઈ અને બ્રહ્મરૂપ કરી નાખે એવી દ્રષ્ટિના પ્રતાપે બળદ પામર પશુનું પણ કામ થઈ ગયું હતું. અંત સમયે બળદને મહારાજ તેડવા આવ્યા. ખાલી માત્ર ને માત્ર સ્વામીના એકવાર કામમાં આવી જાય તોય શ્રીજી મહારાજ એમને ધામમાં લઈ જાય. સેવાભાવી કુંભાર જ્યારે મહારાજ એ બળદને તેડવા આવ્યા હતા ત્યારે આ કુંભારને મહારાજે દિવ્ય દર્શન દીધા. ધોળા હાથી ઉપર મહારાજ બેઠા છે અને સંતો ભક્તો પણ સાથે છે એવા દર્શન મહારાજે આ કુંભારને દીધા છે. અને એમ કરતા મહારાજ કરશન ભગતના ઘરે જાય છે. આવા દર્શન થયા એટલે કુંભારના મનમાં એમ થયું કે મહારાજ અથવા સંતો જ્યારે જ્યારે પધારે ત્યારે કરશન ભગત મને યાદ કરે, મને સેવા સોંપે, આજે કેમ મને બોલાવ્યો નહીં. યસ, કેવા સેવાભાવી હે. તરત ખ્યાલ આવી જાય, જાગી જાય કે મારી જે સેવા છે એમાં મારે ચૂકાઈ ન જાય મારાથી. એટલે તરત એ કરશન ભગતને ઘરે ગયા અને ભગતને ઘેરે જઈ અને તરત જોયું તો ભગત તો ખાટલા ઉપર બેસીને માળા ફેરવતા હતા. ત્યાં મહારાજ કે સાધુ કોઈ દેખાણા નહીં એટલે તરત કુંભારે પૂછ્યું, એ મહારાજ અને સાધુ આવ્યા હતા તે ક્યાં ગયા? ત્યારે કરશન ભગત કહે છે, અહીંયા કોઈ આવ્યું નથી. કુંભાર કહે, પણ મેં જોયા, આ સગી આંખે મને મહારાજે દર્શન દીધા, ધોળા હાથી ઉપર બેઠા છે, સંતો પણ સાથે છે. આટલી વાત જ્યાં કુંભારે કરી ત્યાં કરશન ભગતને અચાનક યાદ આવ્યું કે ઓલો બળદ માંદો હતો, એટલે કદાચ મહારાજ એને તેડવા આવ્યા હોઈ શકે. ચાલો તપાસ કરીએ. અને ભગતે હાથમાં દીવો લઈ અને ત્યાં જઈને જોયું ત્યાં ખરેખર એ બળદે દેહ મૂકી દીધો હતો. આ ઘટના નજરે નિહાળી અને કુંભારને સત્સંગનો ખૂબ મહિમા સમજાયો. હૃદયમાં ખૂબ મહિમા થયો કે કેવો પ્રતાપ છે ભગવાનનો, પ્રગટ ભગવાનનો, કે બળદ જો એના સાધુના ઉપયોગમાં આવી જાય, પશુ પંખીનું એ કલ્યાણ થઈ જાય. વિચાર કરો તો જીવ જો ભગવાનનો મહિમા સમજીને ભગવાનનું ભજન કરે, ભગવાનનું સ્મરણ કરે, તો એનું કલ્યાણ થાય જ ન થાય એવું બને જ નહીં. આ સત્સંગનો પ્રતાપ છે. પછી એ કુંભારને ખૂબ મહિમા થયો એટલે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવી વર્તમાન ધરાવી અને સત્સંગી થયો. અને કુંભાર પણ સ્વામીનો સમાગમ કરીને એવી ઊંચી સ્થિતિને પામ્યો હતો કે એકવાર સંતો ગામડાઓમાં ફરતા ફરતા અમરેલી પધાર્યા હતા. કુંભાર પણ કંઈક કામ પ્રસંગે અમરેલી આવ્યો હતો, તે સંતોના દર્શન કરવા મંદિરે આવ્યો. એ જ સમયે અમરેલીના કેટલાક શેઠિયાઓ બધા સંતોના દર્શને આવ્યા હતા. અને એ જમાનામાં લોકો સોના ચાંદીની કિંમતી વસ્તુ છે ને, એ કોથળીમાં બાંધે અથવા તો કેડે એ કોથળી રાખે અથવા તો પાઘડીમાં મૂકે. પાઘડા બહુ મોટા હોય ને બધા, એટલે એમાં સંતાડી રાખે. અને એમાંથી એક શેઠિયા સ્વામીને પગે લાગ્યા અને જે પાઘડું નીચે ઉતાર્યું એમાંથી એક સોનાની ગીની જે હતી એ નીચે પડી ગઈ અને એમના ધ્યાનમાં ન આવ્યું. અને પછી શેઠિયાઓ થોડી વાર બેસી અને પછી વિદાય લીધી. અને સંતો પણ નદીએ સ્નાન કરવા ગયા અને મંદિરમાં આ કુંભાર ભગત એકલા હતા અને મંદિર વાળતા હતા, ખૂબ ભાવથી સેવા કરતા હતા. અને કુંભારના હાથમાં આ સોનાની ગીની આવી. એમને એમ થયું નક્કી પેલા શેઠિયાઓ જે સ્વામીના દર્શને આવ્યા હતા એમની આ સોનાની ગીની હતી એ પડી ગઈ છે. કુંભાર ભલે નાના વર્ણનો હતો પણ ગુણાત્માનંદ સ્વામીના યોગમાં આવેલા હતા એટલે એ ધર્મનિષ્ઠા એમની જબરી હતી. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ પારકી વસ્તુને ધૂળ સમાન માને એ જ એવી જ રીતે એમનું જીવન હતું. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે ને, પડી વસ્તુ કોઈની હાથે ન ઝાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા એમની. પડી વસ્તુ ક્યારે ઉપાડે નકર, એ સમયે સાવ એકલા હતા અને પોતાને કદાચ પરિસ્થિતિ નબળી હોય, માંડ માંડ ઘર ચાલતું હોય, એ સમયે કઈક હાથમાં આવે તો કોઈ મૂકે ખરા, ના મૂકે. પણ ભગતને સાધુનો સમાગમ હતો, સાધુના યોગમાં હતા એટલે ધર્મનિષ્ઠા પણ એવી જબરી હતી એમના જીવનમાં. સંતો સ્નાન કરીને પાછા આવ્યા છે એટલે એ કુંભારે સોનાની ગીની સ્વામીને આપી અને બધી વાત કરી કે સ્વામી હું વાળતો હતો ત્યારે મને આ મળી. કુંભાર ભગતની આવી પ્રામાણિકતા જોઈને સંતો તેના ઉપર ખૂબ રાજી થયા અને એ જે શેઠિયાની એ સોનાની ગીની પડી ગઈ હતી એને પરત પાછી પહોંચાડી દીધી. ભલા ભક્તો, આપણે વિચાર કરીએ, એ સમય જોઈએ, આપણી પરિસ્થિતિ કદાચ નબળી હોય અને કોઈક કંઈક આપણને કંઈક વસ્તુ પડી વસ્તુ મળી જાય અને જો ઉપાડવાનું મન થઈ જાય આપણને, તો વિચારવું કે આપણે હજુ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ખરેખરા નથી થયા. અને ઘણા અહીંયા એવા યુવાનો પણ બેઠા છે કે જેને કંઈક પ્રાપ્ત થયું હોય એ ગમે એમ કરીને એને મેસેજ દ્વારા, ફોન દ્વારા એ વસ્તુ પાછી પરત એને પોગાડવામાં આવી છે. એવા ઘણા યુવાનોના દાખલા છે, એ આ સાધુના સમાગમે કરીને થયું છે. ઘણા હરિભક્તોને મનમાં એવું છે અને ઘણા મંદિરમાં આવીને સંતોના ચંપલા ઉપાડી જાય, સાયકલ ઉપાડી જાય, આ સ્વભાવ એવા બધાના. પછી આપણે તો એવું વિચારીએ કે એના સંતોનો મહિમા બહુ હશે એટલે એ ચંપલ બધા લઈને ઘરે જઈને જે કરતા હોય. હે, માણસને સ્વભાવ જેટલા હેરાન કરે છે એટલો બીજું કોઈ હેરાન નથી કરતું. સાધુના સમાગમથી કેવી વૃત્તિ થઈ જાય છે, જીવની વૃત્તિમાં આખું પરિવર્તન થઈ જાય. વાલા ભક્તો, આટલું કામ સાધુનો સમાગમ કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, એ સત્સંગનો પ્રતાપ જબરો છે. સત્સંગમાં હરિભક્તોનું તો કલ્યાણ થાય જ છે પણ સાથે સાથે એમના જોગમાં આવેલા પામર જીવ અને પશુઓનું પણ કલ્યાણ થઈ જાય છે. હરિભક્તોનું તો થાય જ, એમાં કોઈ શંકા નહીં, પણ એમના યોગમાં આવેલા, હો હરિભક્તોના યોગમાં આવેલા એવા નિષ્ઠાવાન હોય, એવા મહિમાવાળા હોય, એવા ભક્તિવાળા હરિભક્તો હોય, એમના યોગમાં પણ જે જે આવે, કોઈ પામર જીવ હોય, જે પશુ પંખીઓ યોગમાં આવી જાય, બસ એનું પણ કલ્યાણ થઈ જાય છે. આત્યંતિક કલ્યાણ કરવા માટે આપણે કેટલી મહેનત કરીએ અને તેમ છતાંય ન થાય, માત્ર ને માત્ર ભગવાનની કૃપાથી. ભગવાને જે આ સત્સંગ સ્થાપ્યો છે, કેવો દિવ્ય સત્સંગ છે આ. આ મૂળ સંપ્રદાય, આ મૂળ આચાર્યો, આ મૂળ દેવો, આ મૂળ મંદિરો, આ મૂળ સાધુ બધા, આ મૂળ હરિભગતનો સમુદાય, એના મધ્યમાં રહીએ તો સહેજે સહેજે વાલ ભક્તો આપણું કલ્યાણ થઈ જાય. બીજી કોઈ શંકા કુશંકા કાંઈ કરવાની જરૂર નથી કે ફલાણા આવી વાતો કરે છે હારીને, બીજા આવી વાતો બહુ હારી કરે છે. ભલે જે કરવી હોય કરે, પણ આપણને જે મળ્યું છે એ સિદ્ધાંતમાં મહારાજે જે સિદ્ધાંત સ્થાપ્યા છે, જે વાતો મૂળ કરી છે, એ પ્યોર વાતો આપણને મળી છે, સંપ્રદાય મળ્યો છે, સત્સંગ મળ્યો છે. બીજા ત્રીજાની વાતોથી ક્યાંય ભરમાવું નહીં. આનો કેફ રાખવો, આનો પાવર રાખવો, આ સત્સંગનો પ્રતાપ છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું ને, કલ્યાણ થઈ જ જાય. ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત અને કૃષ્ણ બામણિયા જેવા ના યોગમાં આવેલા કુંભાર ભગતનું અને એ બળદનું પણ કલ્યાણ થઈ ગયું છે. કેવી ગજબની વાતો છે વાલા ભક્તો. સહજતાથી કલ્યાણ થઈ જાય, સરળતાથી કલ્યાણ થઈ જાય. બોલો, જન્મો જન્મ આપણે ભટકીએ છીએ, જન્મો જન્મથી આપણે પંચ વિષયના સુખ ભોગવીએ છીએ, એટલે આ બાજુ વળવાનો આ એક અવસર આવ્યો છે, એક અવસર. અને એની સાથે આપણે એમ પણ કહી શકીએ કે આ છેલ્લો અવસર આવ્યો છે. લાસ્ટ ચાન્સ આ છે. આ યુવાનોને બધાને ક્રિકેટનું દ્રષ્ટાંત આપે ને તો બહુ આનંદ આવે. છેલ્લા બોલમાં સિક્સ મારવાની જરૂર છે. હવે જે કરવું હોય એ આપણે. કેમ બટુક ભગત? હા હા વાલા ભક્તો, આવો યોગ આપણને મળી ગયો છે, માટે જેટલો બને એટલો આપણે વિશેષ સાધુના સમાગમમાં રહીએ, આવી સ્થિતિને પામવાના પ્રયત્ન કરીએ, એ જ આપણે કરી કરીને કરવાનું છે. બીજા પ્રસંગો વાલા ભક્તો આવતીકાલે સાંભળશું. આજે કથાનો સમય પૂરો થયો છે.
બોલો સ્વામિનારાયણ ભગવાનની.